નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે અમેરિકન સાહિત્યના એક મહાસાગરમાં ડૂબકી મારવાના છીએ. હું વાત કરી રહ્યો છું હર્મન મેલવિલની ક્લાસિક કૃતિ મોબી ડિક વિશે.
હા, અને આપણી પાસે આ નવલકથાના બે ઊંડાણપૂર્વક સાહિત્યક વિશ્લેષણ છે.
બરાબર. આપણો પ્રયાસ રહેશે કે આ જટિલ રચનામાંથી એના મુખ્ય વિચારો, પાત્રો અને એનો જે કાયમી પ્રભાવ છે એને સરળ રીતે સમજી શકીએ, જાણે દરિયામાંથી મોતી વીણતા હોઈએ. તો શરૂઆત કરીએ લેખકથી. હર્મન મેલવિલ 1819-1891 કોણ હતા એ?
મેલવિલનું જીવન પોતે જ એક સાહસકથા જેવું હતું. સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા, પણ પછી આર્થિક તંગી આવી.
હા, અને યુવાનીમાં તો ખલાસી બની ગયા. દક્ષિણ સમુદ્ર, પેસિફિક ટાપુઓ, વેલ પકડવાના જહાજો પર કામ કર્યું.
ચોક્કસ. અને આ જ અનુભવો મતલબ એમના લેખનનો આધાર બન્યા. એ ખાલી વાર્તાકાર નહોતા, પણ એક દાર્શનિક ઊંડાણ હતું એમનામાં.
કેવા પ્રકારનું ઊંડાણ?
માનવ અસ્તિત્વના પ્રશ્નો, નૈતિકતા શું છે, સારું શું, ખરાબ શું, ઈશ્વર અને પ્રકૃતિ સાથે માણસનો સંબંધ કેવો છે, આવા ગહન વિષયો પર એમણે લખ્યું.
ટાઈપી, ઓમુ, બાર્ટલબી ધ સ્ક્રિવનર જેવી બીજી કૃતિઓ પણ છે એમની.
અને પછી આવી મોબી ડિક, 1851માં પ્રગટ થઈ. એમના દરિયાઈ અનુભવો અને એ સમયના અમેરિકાના જે વિચારો હતા એનું મિશ્રણ.
એ સમય એટલે? તમે ઉલ્લેખ કર્યો કે અમેરિકા એ વખતે વિસ્તરી રહ્યું હતું.
હા, 19મી સદીનો મધ્ય ભાગ. અમેરિકા પશ્ચિમ તરફ ફેલાઈ રહ્યું હતું. મેનિફેસ્ટ ડેસ્ટિનીનો વિચાર જોરમાં હતો.
એટલે કે આખા ખંડ પર રાજ કરવાનો ઈશ્વરીય અધિકાર છે એવી માન્યતા, ખરું ને?
બરાબર. અને સાથે ગુલામી જેવો મોટો સામાજિક અને નૈતિક સંઘર્ષ પણ ચાલી રહ્યો હતો. વહેલિંગ ઉદ્યોગ પણ ત્યારે ચરમસીમા પર હતો.
પણ આ પુસ્તકને શરૂઆતમાં બહુ સફળતા ન મળી એમ?
ના, બિલકુલ નહીં. પ્રતિસાદ મિશ્ર હતો, વેચાણ નબળું. દાયકાઓ સુધી તો લોકો ભૂલી જ ગયા હતા.
અને પછી?
છેક 1920ના દાયકામાં મેલવિલ રિવાઇવલ તરીકે ઓળખાતા સમયગાળામાં વિદ્વાનોએ ફરી એની કિંમત ઓળખી અને આજે તો એ અમેરિકન સાહિત્યની શિરોમણી ગણાય છે.
એનું કારણ શું હશે? કદાચ કે એ કોઈ એક ચોક્કસ પ્રકારમાં બંધ બેસતી નથી?
ચોક્કસ. એ જ એની ખાસિયત છે. એ દરિયાઈ સાહસકથા છે, પણ સાથે ફિલોસોફિકલ ગ્રંથ જેવી છે, ટ્રેજેડી છે, મહાકાવ્ય જેવી છે, અને વેલ વિશે તો જાણે જ્ઞાનકોશ.
એટલે વાચકને પડકારે છે.
બરાબર. શરૂઆત જ જુઓ, પેલી પ્રખ્યાત લાઈન, મને ઇશ્માઇલ કહો.
હા,
આ ખાલી નામ નથી. બાઇબલમાં ઇશ્માઇલ એક દેશ નિકાલ પામેલું પાત્ર છે, એટલે શરૂઆતથી જ એકલતા, શોધ, અસ્તિત્વની વાત આવે છે.
ઇશ્માઇલ કોણ છે?
એ એક યુવાન છે, સંસ્કૃતિથી, શહેરી જીવનથી કંટાળી ગયેલો. એને પોતાની હાઇપોઝ, એટલે કે એક પ્રકારની ઊંડી ઉદાસી કે બેચેની, એમાંથી છૂટવું છે.
એટલે એ દરિયો ખેડવાનું નક્કી કરે છે.
હા, ન્યૂ બેડફોર્ડ અને નેન્ટિકેટ જાય છે, જે વેલિંગના કેન્દ્રો હતા. ત્યાં વિચિત્ર યાદગાર પાત્રોને મળે છે.
અને પછી આવે છે પેકપોર્ટ જહાજ અને કેપ્ટન એહાબ.
અહીંથી જ મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે, કેપ્ટન એહાબ અને એનો પેલો જુસ્સો.
સફેદ વેલ, મોબી ડિક માટેનો.
હા, પણ એ ખાલી શિકાર નથી, એ વ્યક્તિગત બદલો છે, એક ઝનૂન છે. કારણ કે પહેલા એક મુકાબલામાં મોબી ડિકે એહાબનો પગ કાપી નાખ્યો હતો.
એટલે આ વેર વળવાની યાત્રા છે.
બરાબર. અને એહાબનો આ જુસ્સો એટલો તીવ્ર છે કે એક સામાન્ય વ્યાપારી સફરને શું કહેવાય, એક આધ્યાત્મિક યુદ્ધ જેવી બનાવી દે છે.
અને પોતાના ક્રૂને પણ એમાં સામેલ કરી દે છે.
હા, એ આખા ક્રૂને, જે દુનિયાભરના અલગ અલગ લોકોનું બનેલું છે, જાણે નાનકડું અમેરિકા જ જોઈ લો, એમને પોતાની આ ખાનગી લડાઈમાં ઘસીડી જાય છે.
આ વાત આપણને નવલકથાના મૂળ પ્રશ્નો તરફ લઈ જાય છે.
ચોક્કસ. જેવા કે અનિષ્ટ એટલે શું? શું મોબી ડિક ખરેખર દુષ્ટ છે કે માત્ર એક પ્રાણી છે?
અથવા તો એક બીજું રજૂ કરે છે, જેમ કે કુદરતની શક્તિ કે પછી બ્રહ્માંડની અકળતા.
બરાબર. માનવ જ્ઞાનની મર્યાદા કેટલી છે? શું આપણે બધું જાણી શકીએ છે? નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા વચ્ચે શું સંબંધ છે?
આ બધા પ્રશ્નો પાત્રો દ્વારા જીવંત થાય છે. ઇસ્માઇલની વાત કરીએ. વર્ણનકાર અને મુખ્ય પાત્ર શરૂઆતમાં સાહસ અને કંઈક અર્થ શોધી રહ્યો છે,
અને અંતે આખી દુર્ઘટનાનો એકમાત્ર સાક્ષી બને છે. એની યાત્રા સમજણ તરફની છે.
અને એનો પેલો મિત્ર ક્વિકવેગ, પોલિનેશિયન હાર્પૂનર. એ સંબંધ પણ બહુ મહત્વનો લાગે છે.
ખૂબ જ. ઇશ્માઇલ અને ક્વિકવેગની મિત્રતા તો નવલકથાનું ભાવનાત્મક કેન્દ્ર છે. જાતિ, ધર્મ, સંસ્કૃતિ આ બધાથી પર એક ઊંડો માનવીય સંબંધ.
ક્વિકવેગને ઉમદા અસભ્ય, નોબલ સાવેજ કહો છો, એ જરા સમજાવશો?
હા, એ જમાનામાં આ શબ્દ પ્રકૃતિની નજીક રહેતા, સભ્ય સમાજના દંભથી દૂર મનાતા લોકો માટે વપરાતો. ક્વિકવેગમાં એક પ્રકારનું કુદરતી શાણપણ, ગૌરવ અને સાચી આધ્યાત્મિકતા દેખાય છે,
જે કદાચ કહેવાતા સભ્ય સમાજમાં નથી.
બરાબર. એ જાણે સભ્ય સમાજની કૃત્રિમતા પર એક સવાલ છે.
અને પછી છે કેપ્ટન એહાબ. તમે એના વિશે શું કહેશો? સાહિત્યના સૌથી ભયાવહ પાત્રોમાંનો એક. શું એ માત્ર પાગલ છે?
એનાથી વધુ જટિલ છે. એનો જુસ્સો, મોબીડિક પ્રત્યેનો બદલો લેવાનો ઈરાદો, એ ચોક્કસપણે વિનાશક છે, પોતાના માટે અને બીજા બધા માટે.
એ અમેરિકન વ્યક્તિવાદની જે વાત કરે છે, સ્વતંત્રતા, મહત્વાકાંક્ષા, એની અંધારી બાજુ જેવો લાગે છે.
હા, જ્યારે એ હદ વટાવી જાય ત્યારે. પણ એને ફક્ત પાગલ કહી દેવાથી એના પાત્રની ઊંડાઈ જતી રહે. એનામાં શેક્સપિયરના ટ્રેજિક હીરો જેવી ભવ્યતા છે, એક વેદના છે.
જાણે એ બ્રહ્માંડ સામે લડી રહ્યો હોય.
હા, એની પેલી લાઈન છે ને, મારા બધા સાધનો સ્વસ્થ છે, મારો હેતુ અને મારો ઉદ્દેશ્ય પાગલ છે, એ દર્શાવે છે કે એને ક્યાંક પોતાના ગાંડપણની ખબર છે. એ તર્કનો ઉપયોગ અતાર્કિક ધ્યેય માટે કરે છે.
અને આ બધાનું કેન્દ્ર મોબીડિક,
હા,
પેલી સફેદ વેલ, એ શું છે?
આ જ મેલ્વિનની ખૂબી છે. મોબીડિકનું કોઈ એક અર્થઘટન નથી.
જેમ કે
સ્ટારબક જે પહેલો માટ છે તર્ક અને નૈતિકતાનો અવાજ, એના માટે મોબીડિક ફક્ત એક મૂંગું જાનવર છે.
પણ એહાબ માટે?
એહાબ માટે તો એ સાક્ષાત અનિષ્ટ છે, એક દુષ્ટ બુદ્ધિશાળી પ્રાણી. પણ વાચક માટે એ અસ્પષ્ટ રહે છે.
એટલે કે એ પ્રકૃતિની શક્તિ હોઈ શકે, ઈશ્વરની ઉદાસીનતા, બ્રહ્માંડનું ખાલીપણું, કંઈ પણ.
બરાબર. એની સફેદાઈ પણ રહસ્યમય અને ભયાવહ છે. શું એ શુદ્ધતા છે, મૃત્યુ છે, કે પછી બ્રહ્માંડની ભયાનક શૂન્યતા? એ જાણે એક ખાલી પડદો છે જેના પર દરેક જણ પોતાના ડર અને અર્થો જુએ છે.
તમે સ્ટારબક્સનો ઉલ્લેખ કર્યો, એ પણ મહત્વનું પાત્ર છે, નૈતિકતાનો અવાજ.
હા, સ્ટારબક પ્રમાણિક છે, ધાર્મિક છે. એ એહાબના ઈરાદાનો વિરોધ કરે છે. એને આ બધું ઈશ્વરની નિંદા જેવું લાગે છે.
પણ એ એહાબને રોકી નથી શકતો.
ના, કદાચ ફરજ, શિસ્ત અથવા ડરને કારણે એ નિર્ણાયક પગલું નથી ભરી શકતો. એનું પાત્ર એ બતાવે છે કે સારા ઈરાદા પૂરતા નથી, જો નૈતિક હિંમત ન હોય તો અનિષ્ટ સામે લડવું મુશ્કેલ છે.
બીજા ક્રૂ મેમ્બર્સ પણ છે, સ્ટબ, ફ્લાસ્ક.
હા, સ્ટબ થોડો ફિલોસોફિકલ છે, જીવનને હળવાશથી લે છે. ફ્લાસ્ક વધુ ભૌતિકવાદી, આક્રમક છે. આ બધા જીવન પ્રત્યેના અલગ અલગ અભિગમ દર્શાવે છે.
અને આખો ક્રૂ જે અલગ અલગ દેશો અને જાતિઓમાંથી આવે છે,
એ જાણે અમેરિકાનું જ એક નાનું પ્રતિબિંબ છે. પણ એમની એહાબને અનુસરવાની જે તૈયારી છે, એ બતાવે છે કે કેવી રીતે એક કરિશ્માવાળો નેતા, ભલે એનો ઈરાદો ખતરનાક હોય, લોકોને પોતાના તરફ ખેંચી શકે છે. સામૂહિક મનોવિજ્ઞાનના જોખમો.
ચાલો વાર્તાના મુખ્ય વળાંકો પર એક નજર કરીએ. ઇસ્માઇલનું આવવું, ક્વિકવેગ સાથે દોસ્તી,
નેન્ટકેટ જવું, પેલી એલાઇઝા નામના માણસની રહસ્યમય ચેતવણીઓ, અને પછી પેકવર્ડ પર ચડવું.
અને જહાજ ક્યારે ઉપડે છે? ક્રિસમસના દિવસે, જે પોતે જ એક અશુભ સંકેત જેવું લાગે.
બરાબર. શરૂઆતમાં એહાબ દેખાતો નથી, છુપાયેલો રહે છે, પછી અચાનક પ્રગટ થાય છે, એનો હાથીદાંતનો પગ, ચહેરા પરનો ડાઘ.
અને પછી પેલું ક્વાર્ટર ડેક પરનું દ્રશ્ય, સોનાનો સિક્કો ખીલાથી જડી દે છે.
હા, અને જાહેર કરે છે કે જે કોઈ પહેલા સફેદ વેલ મોબી ડિકને જોશે, એને આ સિક્કો મળશે. અને પછી બધા ક્રૂ પાસે શપથ લેવડાવે છે.
સ્ટારબક વિરોધ કરે છે, પણ એનું કંઈ ચાલતું નથી.
ના. અને પછી શરૂ થાય છે લાંબી સફર, એટલાન્ટિક પાર, આફ્રિકાની પ્રદક્ષિણા, અને પછી પેસિફિક મહાસાગરમાં પ્રવેશ.
આ દરમિયાન વહેલનો શિકાર પણ ચાલે છે.
હા, મેલવિલ શિકારના ખૂબ જ વાસ્તવિક, ક્યારેક ક્રૂર કહી શકાય તેવા દૃશ્યો વર્ણવે છે. પણ સાથે સાથે પેલું મેં કહ્યું એમ, વેલના પ્રકારો, એનો ઇતિહાસ, એના શરીરમાંથી તેલ કાઢવાની પ્રક્રિયા, આ બધા પર લાંબા પ્રકરણો લખે છે,
જેને સેટોલોજી કહે છે.
બરાબર. આ પ્રકરણો કદાચ વાર્તાની ગતિ ધીમી પાડે, પણ એ વેલને માત્ર એક શિકાર બનતા પ્રાણીમાંથી કંઈક વધુ, લગભગ પૌરાણિક મહત્વ આપે છે.
અને રસ્તામાં બીજા જહાજો પણ મળે છે.
હા, એ મુલાકાતોને ગેંગ કહે છે. દરેક મુલાકાત મોબીડિક વિશે વધુ માહિતી આપે છે અથવા એના વિશેની અફવાઓને ઘેરી બનાવે છે. તણાવ વધતો જાય છે.
પેલી રેચલ જહાજવાળી મુલાકાત ખાસ છે ને?
હા, ખૂબ જ કરુણ. એનો કેપ્ટન એહાબ પાસે મદદ માંગે છે. એનો દીકરો મોબીડિકનો પીછો કરતા ખોવાઈ ગયો છે.
પણ એહાબ?
એહાબ મદદ કરવાની ના પાડી દે છે. એના માટે પોતાનો બદલો જ સર્વસ્વ છે. એ માનવતાને પણ નેવે મૂકી દે છે.
અને પછી આવે છે અંત. પેસિફિકમાં મોબીડિક દેખાય છે.
અને શરૂ થાય છે 3 દિવસનો ભયાનક પીછો, મૃત્યુ સાથેનો નાચ.
પહેલા દિવસે શું થાય છે?
હોડીઓને નુકસાન થાય છે. એહાબનો હાથી દાંતનો પગ તૂટી જાય છે.
બીજા દિવસે
વધુ હોડીઓ નાશ પામે છે. એહાબનો પેલો રહસ્યમય સાથી હાર્પુનર ફેદાલ્લા, જેણે ભવિષ્યવાણી કરી હતી, એ ડૂબી જાય છે.
અને ત્રીજો અંતિમ દિવસ
એહાબ ફદાલ્લાના મૃતદેહને વહેલ સાથે વીંટળાયેલો જુએ છે. અંતિમ હુમલામાં મોબીડિક સીધો પેકવોટ જહાજ પર જ ત્રાટકે છે.
જહાજ ડૂબવા લાગે છે.
હા, અને એ ડૂબતા જહાજ પરથી એહાબ પોતાનો છેલ્લો હાર્પૂન ફેંકે છે. ચીસો પાડીને, અંત સુધી હું તારી સાથે લડીશ. નરકના હૃદયમાંથી હું તારા પર ઘા કરું છું.
અને પછી
હાર્પૂનની દોરી એના પોતાના ગળામાં ફસાઈ જાય છે અને એ પોતાના દુશ્મન મોબીડિક સાથે જ ઊંડા પાણીમાં ખેંચાઈ જાય છે. આખું જહાજ ક્રૂ સાથે ડૂબી જાય છે.
ભયાનક, સંપૂર્ણ વિનાશ, પણ એક જણ બચી જાય છે.
હા, ઇસ્માઇલ. અને એ કેવી રીતે બચે છે? ક્વિકવેગે જે સપેટી પોતાના માટે બનાવી હતી એના પર તરીને.
એટલે જે મૃત્યુ માટે હતું એ જ જીવન બચાવે છે.
બરાબર. અને એને કોણ બચાવે છે? પેલું રેચલ જહાજ, જે હજી પણ પોતાના ખોયેલા બાળકોને શોધી રહ્યું હતું, જેની મદદ એહાબે નકારી હતી.
વાહ, આ અંત ઘણું કહી જાય છે.
હા, કદાચ એ જ કે માનવીય કરુણા, જોડાણ જે એહાબે છોડી દીધું હતું, એ જ આ અસ્તિત્વના અફાટ, ઉદાસીન લાગતા સમુદ્રમાં કદાચ એકમાત્ર સહારો છે.
તો આ આખી કથામાંથી આપણે કયા મુખ્ય વિષયો કે સંદેશા તારવી શકીએ? તમે કહ્યું એમ, એક તો જ્ઞાનની મર્યાદા.
હા, અને બ્રહ્માંડની અકળતા. મોબીડિક પોતે એનું પ્રતીક છે. કદાચ આપણે બધું સમજી શકીએ એમ નથી, અને એ સમજવાનો પ્રયાસ ક્યારેક અહંકાર તરફ દોરી જાય છે.
બીજો સ્પષ્ટ સંદેશ એહાબના પાત્રમાંથી મળે છે.
ચોક્કસ. એકલક્ષી જુસ્સાનો, ઝનૂનનો વિનાશક સ્વભાવ. કેવી રીતે વ્યક્તિગત દુઃખ કે આઘાત એક ખતરનાક વિચારધારા બની શકે છે અને બીજાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે.
આજના સમયમાં પણ આ વાત લાગુ પડે છે.
બિલકુલ. કરિશ્માવાળા નેતાઓ અને સામૂહિક આવેશના જોખમો વિશે વિચારવા પ્રેરે છે.
અને પેલી ઇસ્માઇલ ક્વિકવેગની મિત્રતા.
હા,
અને પેકવર્ડનો વિવિધતા સુભર ક્રુ.
એ લોકશાહી અને ભાઈચારાની આશા દર્શાવે છે. જાતિ, ધર્મ, સંસ્કૃતિથી પર માનવીય જોડાણ શક્ય છે, પણ સાથે એ પણ બતાવે છે કે આ આદર્શો કેટલા નાજુક છે, ખાસ કરીને જ્યારે કોઈ સરમુક્ત અત્યારશાહી જેવો જુસ્સો સામે આવે.
પ્રકૃતિ સાથેના સંબંધની વાત પણ છે.
હા, વેલિંગ ઉદ્યોગ જાણે પ્રકૃતિ પર વિજય મેળવવાનો માનવીય પ્રયાસ છે, પણ એ હિંસક છે અને અંતે આત્મઘાતી પણ સાબિત થઈ શકે છે.
અને ધર્મ, શ્રદ્ધા, શંકા,
એ પણ એક મોટો વિષય છે. પાત્રો પરંપરાગત ધાર્મિક જવાબો સાથે સંઘર્ષ કરે છે. ફાધર મેપલનો ઉપદેશ ઈશ્વરને શરણે જવાની વાત કરે છે, જ્યારે એહાબનો બળવો છે. ઇસ્માઇલનો માર્ગ કદાચ શંકા અને શોધનો છે.
મિલવિલ આ બધું કહેવા માટે જે ભાષા વાપરે છે એ પણ કમાલની છે.
અદ્ભુત. ભાષા પોતે જ જાણે એક પાત્ર છે. ભવ્ય, કાવ્યાત્મક, બાઇબલ અને શેક્સપિયરનો પ્રભાવ સ્પષ્ટ દેખાય.
અને વર્ણન શૈલી પણ બદલાય છે. ક્યારેક ઇસ્માઇલ બોલે, ક્યારેક જાણે કોઈ બહારથી જોઈને વર્ણન કરતું હોય, ક્યારેક નાટક જેવા સંવાદો.
હા, એનાથી નવલકથાને ઊંડાણ અને વ્યાપ બંને મળે છે. અને પ્રતીકો તો અસંખ્ય છે.
જેમ કે
મોબીડિક પોતે, પેકવોર્ડ જહાજ, જેનું નામ એક લુપ્ત થયેલી મૂળ અમેરિકન જાતિ પરથી છે, જે વિનાશ સૂચવે છે. પેલો વિશાળ સમુદ્ર, એહાબે મૂકેલો સોનાનો સિક્કો, અને ક્વિકવેગની પેલી શપેટી જે જીવન આપે છે, આ બધું વાર્તાને અનેક સ્તરો આપે છે.
કોઈ યાદગાર અવતરણો જે આખી વાતનો સાર આપતા હોય? મને ઇશ્માએલ કહો સિવાય.
એહાબના અંતિમ શબ્દો ખૂબ શક્તિશાળી છે. અંત સુધી હું તારી સાથે લડીશ, એ એના અતૂટ બળવાને બતાવે છે. અને પેલું એનું સ્વવિશ્લેષણ, મારા બધા સાધનો સ્વસ્થ છે, મારો હેતુ અને મારો ઉદ્દેશ્ય પાગલ છે, એ બતાવે છે કે એનું ગાંડપણ પણ એકદમ ઠંડા કલેજે ગણતરીપૂર્વકનું છે.
અને ઇશ્માએલનું પેલું વાક્ય, સાચી જગ્યાઓ નકશા પર નથી હોતી.
હા, તે કોઈ નકશા પર નથી, સાચી જગ્યાઓ ક્યારે હોતી જ નથી. એ પ્રેમ, મિત્રતા, સત્ય જેવી અમૂર્ત પણ ખરી કિંમતી વસ્તુઓ વિશે છે. અને એ પણ કે બધું માપી શકાતું નથી, જાણી શકાતું નથી.
તો આ પુસ્તક વાંચવાનો અનુભવ કેવો રહે? શું એ માત્ર ભારેખમ અને ઉદાસ કરી દેનારું છે?
ના, એવું નથી. એ ગહન અને પડકારજનક ચોક્કસ છે, પણ સાથે રોમાંચક પણ છે. વેલ શિકારના દ્રશ્યો ખરેખર ઉત્તેજના જગાવે છે.
પાત્રો ખૂબ જીવંત છે.
હા, વાંચતી વખતે ધાક લાગે, ડર લાગે, ક્યારેક કરુણા આવે અને બૌદ્ધિક રીતે જાગૃત તો કરે જ. ઇશ્માઇલ અને ક્વિકવેગની મિત્રતા હૂંફ આપે છે, જે અંતના અંધકારને વધુ સ્પષ્ટ બનાવે છે.
અને એહા પ્રત્યે
ભયની સાથે કદાચ એક વિચિત્ર પ્રકારની સહાનુભૂતિ પણ જાગે. એની વેદના, એનો બળવો, એ જટિલ છે.
તો અંતે જો એક વાત તારવી હોય તો મોબીડેક આપણને શું શીખવે છે?
કદાચ એ જ કે જીવનના, બ્રહ્માંડના મોટા પ્રશ્નોના કોઈ સહેલા સીધા સાદા જવાબો નથી. આ નવલકથા આપણને અજ્ઞાત સામે થોડા નમ્ર બનવાનું કહે છે.
અને પેલું માનવીય જોડાણ,
હા, એના નાજુક પણ અત્યંત મહત્વના મૂલ્ય પર ભાર મૂકે છે. ઇશ્માઇલ કેમ બચે છે? કારણ કે એ જોડાયેલો રહે છે ક્વિકવેગ સાથે અને અંતે રેચલ દ્વારા મળતી મદદથી. કદાચ એ જ અસ્તિત્વના મહાસાગરમાં તરતા રહેવાનો એકમાત્ર રસ્તો છે.
ખરેખર મોબીડીક એક એવી કૃતિ છે જેમાં જેટલી વાર ડૂબકી મારો એટલું નવું મળે. એ માત્ર વાર્તા નથી, પણ આપણા અસ્તિત્વનું, સમાજનું અને આ વિશાળ બ્રહ્માંડ સાથેના આપણા સંબંધનું અરીસો છે.
બિલકુલ. એની કલાત્મકતા, એની ભાષા અને એ જે પ્રશ્નો ઊભા કરે છે, એને કારણે જ એ વિશ્વ સાહિત્યની એક અનિવાર્ય કૃતિ બની રહે છે, જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
આપણે વાત કરી કે મોબીડીક પોતે એક અસ્પષ્ટ પ્રતીક છે, એક ખાલી પડદા જેવો, જેના પર પાત્રો અને આપણે વાચટો પણ પોતાના ડર અને અર્થો નાખીએ છીએ. આજની દુનિયા જુઓ, માહિતીનો ધોધ છે, પણ સત્ય શું છે એ ઘણીવાર સ્પષ્ટ નથી હોતું, ધૂંધળું હોય છે. તો આવા સમયે આ પ્રકારની અસ્પષ્ટતાનો સામનો કરવાની, એને સ્વીકારવાની અને તેમાંથી પોતાનો અર્થ તારવવાની ક્ષમતા કેટલી મહત્વની છે. આ વિચાર સાથે જ આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાને અહીં વિરામ આપીએ.